એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણી આસપાસની દુનિયાને ખરેખર બહુ ઝડપથી બદલી રહ્યો છે, ડેટા સાયન્સ. અને આપણી ચર્ચાનો આધાર રહેશે જ્હોન ડી કેલેહર અને બ્રેન્ડન ટિયર્નીનું પુસ્તક, જેનું સીધું સાધું નામ જ છે ડેટા સાયન્સ.
હા, અને આ વિષયની સુસંગતતા વિશે તો શું કહેવું? આપણે ચારેકોર ડેટાથી ઘેરાયેલા છીએ, નહીં? સ્માર્ટફોન વાપરીએ કે પછી સ્માર્ટ સિટીની વાત કરીએ, બધી જ ડેટા છે. ડેટા બને છે, ડેટા વપરાય છે,
બરાબર.
અને આ પુસ્તક આપણને એ સમજવામાં મદદ કરે છે કે આટલા બધા ડેટાના ઢગલામાંથી સાચો અર્થ કેમનો કાઢવો, એને નોલેજમાં એટલે કે જ્ઞાનમાં કેવી રીતે ફેરવવું.
હા, મતલબ ખાલી ડેટા હોવો પૂરતો નથી, એનો ઉપયોગ કેમ કરવો એ જ અસલી વાત છે.
બિલકુલ.
તો જેમણે આ સમજણ આપી છે એ લેખકોને પણ જરા ઓળખી લઈએ. પહેલા છે જ્હોન ડી કેલેહર. એ ડબલિન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રોફેસર છે. એમની પકડણ ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ જેવા જે સૈદ્ધાંતિક પાસા છે ને, એના પર બહુ મજબૂત છે. મને લાગે છે એમની ખાસિયત એ છે કે એ અઘરા કોન્સેપ્ટને પણ સહેલાઈથી સમજાવી દે છે, ખરું ને?
ચોક્કસ. એ પુસ્તકને એક મજબૂત થિયરી બેઝ આપે છે, જ્યારે બીજા લેખક છે બ્રેન્ડન ટિયર્ની, એમનો અનુભવ એકદમ પ્રેક્ટિકલ છે, રિયલ વર્લ્ડનો, ઇન્ડસ્ટ્રીનો.
ઓ, એટલે પ્રેક્ટિકલ સાઈડથી.
હા, ઓરેકલ જેવી કંપનીઓ સાથે કામ કરવાનો એમનો અનુભવ છે, એટલે ડેટા માઇનિંગ, એનાલિટિક્સના જે વ્યવહારુ પાસા છે, જેમ કે ડેટા ક્યાંથી લાવવો, એને સાફ કેમ કરવો, પ્રોજેક્ટ મેનેજ કેવી રીતે કરવો, પછી મોડલને ઉપયોગમાં કેવી રીતે મૂકવું, આ બધી બાબતોમાં એમની માસ્ટરી છે.
અચ્છા, એટલે આ તો બહુ સરસ કોમ્બિનેશન થયો, એક તરફ થિયરી, બીજી તરફ પ્રેક્ટિસ.
બિલકુલ. શૈક્ષણિક ઊંડાણ અને ઉદ્યોગની જે વાસ્તવિકતા છે એનો સંગમ.
એટલે જ આ પુસ્તક ખાલી સ્ટુડન્ટ્સ માટે જ નહીં, પણ મેનેજર્સ હોય, પોલિસી બનાવનારા હોય, કે પછી આપણા જેવા સામાન્ય લોકો જે જાણવા માંગતા હોય કે આ ડેટાની દુનિયા ચાલે છે કેવી રીતે.
હા, એ બધા માટે ઉપયોગી છે.
હવે પુસ્તકના મૂળ વિચાર પર આવીએ, એમનો મેઇન પોઈન્ટ શું છે?
જુઓ, એમની એક મોટી દલીલ એ છે કે ડેટા સાયન્સ એટલે ખાલી કોડિંગ કે ગણિત નથી. લોકો ઘણીવાર એમ જ સમજે છે.
હા, મોટા ભાગે એવું જ લાગે.
પણ એનાથી ઘણું વધારે છે. એ એક આખી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, એક પદ્ધતિ છે જે ડેટામાંથી કંઈક મૂલ્યવાન, કંઈક ઉપયોગી જ્ઞાન તારવે છે. અને આ પ્રોસેસમાં ખાલી ટેકનિકલ સ્કિલ નહીં, પણ કમ્પ્યુટેશનલ થિંકિંગ એટલે કે કમ્પ્યુટરની જેમ વિચારવાની રીત, આંકડાઓની સમજ, અને સૌથી અગત્યનું જે તે ફિલ્ડનું નોલેજ જેને ડોમેન એક્સપર્ટાઇઝ કહેવાય, એ બધું જ જરૂરી છે.
મને આ વાત બહુ ગમી કે પુસ્તકનો હેતુ ડેટા સાયન્સની આજુબાજુ જે પેલું રહસ્યમય વાતાવરણ ઊભું થઈ ગયું છે ને, એને દૂર કરવાનો છે. ઘણીવાર મોટા મોટા ટેકનિકલ શબ્દો સાંભળીને જ લોકો ગભરાઈ જાય.
સાચી વાત છે.
પણ અહીં લેખકો કોન્સેપ્ટ, પ્રોસેસ અને વિચારવાની રીત પર ભાર મૂકે છે. એ લોકો કહે છે કે સફળતા એ વાત પર નથી કે તમે કેટલું કોમ્પ્લેક્સ અલ્ગોરિધમ વાપર્યું, પણ એ વાત પર છે કે તમે સાચો સવાલ પૂછ્યો કે નહીં, ડેટા સારો વાપર્યો કે નહીં, અને જે રિઝલ્ટ આવ્યું એનું અર્થઘટન બરાબર કર્યું કે નહીં.
એકદમ સાચી વાત. પાયો મજબૂત જોઈએ, અને સારા પરિણામ માટે આ જરૂરી છે. અને આ પાયો સમજાવવા માટે પુસ્તકમાં પહેલા ડેટા, માહિતી અને જ્ઞાન, આ ત્રણેય વચ્ચે શું ફરક છે એ સ્પષ્ટ કર્યું છે.
હા, એ મહત્વનું છે.
ડેટા એટલે તો બસ કાચા આંકડા, રો ફેક્ટ્સ. માહિતી એટલે એ જ આંકડા પણ કોઈ સંદર્ભ સાથે. અને જ્ઞાન એ માહિતી જેનો ઉપયોગ કરીને તમે કોઈ એક્શન લઈ શકો, કોઈ નિર્ણય લઈ શકો.
અને બિગ ડેટાની પણ વાત છે ને, એના લક્ષણો.
હા, બિગ ડેટાના 5 V: વોલ્યુમ, વિશાળ જથ્થો; વેલોસિટી, ઝડપ; વેરાયટી, વિવિધતા; વેરાસિટી, સત્યતા; અને વેલ્યુ, મૂલ્ય, એની પણ ચર્ચા છે.
લેખકો એક જાણીતું ફ્રેમવર્કની વાત કરે છે, CRISPDM. આ મને બહુ રસપ્રદ લાગ્યું, કારણ કે એ ડેટા સાયન્સને એકદમ વ્યવસ્થિત પ્રોસેસ તરીકે રજૂ કરે છે. કોઈ જાદુ નથી, પણ એક પદ્ધતિ છે.
હા, બરાબર.
આપણે એના જે મુખ્ય સ્ટેપ્સ છે એના પર થોડી વાત કરીએ.
ચોક્કસ. CRISPDM
એટલે કે ક્રોસ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ પ્રોસેસ ફોર ડેટા માઇનિંગ. એના 6 તબક્કા છે. પહેલો અને મારા મતે સૌથી અગત્યનો છે વ્યવસાય સમજ, બિઝનેસ અન્ડરસ્ટેન્ડિંગ. એટલે કે આપણે શું મેળવવા માંગીએ છીએ, કઈ બિઝનેસ પ્રોબ્લેમ સોલ્વ કરવી છે. ટેકનોલોજી વાપરતા પહેલા આપણો ગોલ, આપણો ઉદ્દેશ્ય એકદમ ક્લિયર હોવો જોઈએ.
આ ખરેખર બહુ મહત્વનું છે. ઘણીવાર આપણે સોલ્યુશન પાછળ દોડીએ છીએ, પણ પ્રોબ્લેમ શું છે એ જ બરાબર નથી સમજાવતા.
બિલકુલ.
પછી બીજો તબક્કો આવે છે ડેટા સમજ,
ડેટા અન્ડરસ્ટેન્ડિંગ.
બરાબર.
હા, આ સ્ટેજ પર આપણે જરૂરી ડેટા ભેગો કરીએ છીએ અને એની પ્રાથમિક તપાસ કરીએ છીએ. ડેટા ક્યાંથી મળશે, કેવો છે, એમાં કંઈ ખૂટે છે, કોઈ ગડબડ છે, આ બધું અહીં જોવાનું. અને પછી આવે ત્રીજો તબક્કો, ડેટા તૈયારી. આ સ્ટેજ છે ને, એમાં સૌથી વધુ મહેનત અને સમય લાગે છે.
મેં સાંભળ્યું છે કે લગભગ 80% જેટલો સમય આમાં જ જાય છે, સાચું?
હા, એ વાત ઘણીવાર સાચી હોય છે. ડેટાને સાફ કરવો, અલગ અલગ જગ્યાએથી આવેલા ડેટાને જોડવો, એને મોડેલિંગ માટે તૈયાર કરવો, આ બધું બહુ મહેનત માંગી લેવું કામ છે.
ઓ બાપરે.
અહીં જ પેલી કહેવત કામ લાગે છે, ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ.
હા હા, કચરો અંદર નાખો તો કચરો જ બહાર આવે.
બરાબર. જો ડેટા જ ખરાબ કે અધૂરો હશે તો તમે ગમે તેટલું સારું મોડેલ બનાવો, રિઝલ્ટ સારું નહીં જ આવે.
એટલે ખરી મહેનત તો અહીં જ છે, પાયો અહીં નંખાય છે. પછી ચોથો તબક્કો છે મોડેલિંગ.
હા, અહીં આપણે યોગ્ય મશીન લર્નિંગ કે સ્ટેટિસ્ટિકલ મોડેલ પસંદ કરીએ છીએ અને એને ડેટા પર એપ્લાય કરીએ છીએ. પુસ્તક આ મોડેલિંગના જે બેઝિક કોન્સેપ્ટ્સ છે ને, એ પણ બહુ સહેરી રીતે સમજાવે છે.
ગણિત વગર.
હા, બને ત્યાં સુધી જટિલ ગણિત ટાળ્યું છે. મુખ્યત્વે બે પ્રકારના મશીન લર્નિંગની વાત છે. એક સુપરવાઇઝ લર્નિંગ, જ્યાં મોડેલ પાસે લેબલવાળો ડેટા હોય, જેમ કે આ ઇમેઇલ સ્પેમ છે, આ નથી, એના પરથી મોડેલ શીખે.
અચ્છા.
ઉદાહરણ તરીકે, કોઈ ગ્રાહક કંપની છોડી જશે કે નહીં એની આગાહી કરવી.
હા, એ પણ.
બીજું છે અનસુપરવાઇઝ્ડ લર્નિંગ. અહીં ડેટા પર કોઈ લેબલ નથી હોતા, મોડેલે જાતે જ એમાં છુપાયેલી પેટર્ન શોધવાની હોય છે. જેમ કે ગ્રાહકોને એમની ખરીદીની ટેવ પ્રમાણે અલગ અલગ ગ્રુપમાં વહેંચવા.
પેલું માર્કેટ બાસ્કેટ એનાલિસિસ જેવું, કે કઈ વસ્તુઓ સાથે ખરીદાય છે.
હા, બરાબર. ડાયપર અને બિયરવાળો ક્લાસિક ઉદાહરણ.
ઓકે, આ સમજ્યા પછી પાંચમો તબક્કો આવે મૂલ્યાંકન, ઇવેલ્યુએશન. એટલે કે જે મોડેલ બનાવ્યું એ ખરેખર કેટલું સારું કામ કરે છે એ ચેક કરવું.
હા, અને અહીં એ પણ જોવું પડે કે મોડેલ ખાલી ટ્રેનિંગ ડેટા પર જ સારું પરફોર્મ નથી કરતું ને,
જેને ઓવરફિટિંગ કહે છે.
બરાબર. ઓવરફિટિંગ એટલે મોડેલ ટ્રેનિંગ ડેટાને એટલો બધો ગોખી લે કે નવા અજાણ્યા ડેટા પર એ સારું કામ જ ન કરી શકે. એટલે મૂલ્યાંકન કરવું જરૂરી છે કે મોડેલ રિયલ વર્લ્ડમાં ખરેખર યુઝફુલ થશે કે નહીં.
અને છેલ્લો છઠ્ઠો તબક્કો
એ છે ડિપ્લોયમેન્ટ. એટલે કે જે મોડેલ સફળ રહ્યું એને ખરેખર ઉપયોગમાં લેવું, બિઝનેસ પ્રોસેસમાં ઇન્ટિગ્રેટ કરવું અથવા નિર્ણય લેવામાં એની મદદ લેવી. આ આખી ક્રિસ્પ ડીએમ પ્રક્રિયા એ બતાવે છે કે ડેટા સાયન્સ એ કોઈ આડધડ પ્રયોગ નથી, પણ એકદમ વ્યવસ્થિત, શિસ્તબદ્ધ અને વારંવાર કરી શકાય એવી પ્રક્રિયા છે.
આખી પ્રોસેસ સમજ્યા પછી મને લાગે છે કે પેલો નૈતિકતાનો મુદ્દો પણ એટલો જ અગત્યનો છે. પુસ્તકમાં એના પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે ને?
હા, ખૂબ જ. લેખકો સ્પષ્ટ કહે છે કે ડેટા સાયન્સ ન્યુટ્રલ નથી, એના નૈતિક પરિણામો આવે છે.
જેમ કે?
એક મોટો પડકાર છે એલ્ગોરિધમિક પક્ષપાત. મતલબ, જો તમે જે ડેટા વાપરી રહ્યા છો એમાં જ કોઈ પૂર્વગ્રહ હોય, કોઈ બાયસ હોય,
તો
એના પર બનેલું મોડેલ પણ એ જ પૂર્વગ્રહને ચાલુ રાખી શકે છે અથવા તો ક્યારેક એને વધારી પણ શકે છે. દાખલા તરીકે, નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં જો જૂના ડેટામાં કોઈ ચોક્કસ જાતિ કે સમુદાય સામે પક્ષપાત દેખાતો હોય, તો એના પર બનેલું એઆઈ મોડેલ પણ એ જ ભૂલ ફરી કરી શકે છે.
આ તો ગંભીર વાત છે.
બીજો મુદ્દો છે ડેટા ગોપનીયતાનો, પ્રાઇવેસીનો. લોકોના પર્સનલ ડેટાનો ઉપયોગ કેવી રીતે થાય છે એના પર એમનું નિયંત્રણ કેટલું છે.
પેલું ટાર્ગેટવાળું ઉદાહરણ હતું ને, ગર્ભાવસ્થાની આગાહીવાળું.
હા, એ જ. અને પછી આવે છે પારદર્શિતા અને સમજૂતીનો પ્રશ્ન. ટ્રાન્સપરન્સી એન્ડ એક્સપ્લેનેબિલિટી, એટલે કે મોડેલે કોઈ નિર્ણય કેમ લીધો એ સમજાવી શકાય એવું હોવું જોઈએ. બ્લેક બોક્સ ના ચાલે.
બરાબર. જેમ કે જો કોઈની લોન એપ્લિકેશન રિજેક્ટ થાય તો શા માટે થઈ એ ખબર પડવી જોઈએ.
બિલકુલ. જેથી જો કોઈ ભૂલ હોય તો સુધારી શકાય. આ બધું વિશ્વાસ અને જવાબદારી માટે જરૂરી છે. જો સિસ્ટમ ભૂલ કરે તો જવાબદાર કોણ? આ બધા સવાલો ડેટા સાયન્સના નૈતિક પાસાને ઉજાગર કરે છે.
લેખકોએ આ જવાબદારી કોના પર મૂકી છે?
ડેટા સાયન્ટિસ્ટ પર. એમનું કહેવું છે કે એમની જવાબદારી ખાલી ટેકનિકલ નથી પણ નૈતિક પણ છે. એવા મોડેલ્સ બનાવવા જે ન્યાયી હોય, પારદર્શક હોય અને લોકોની પ્રાઇવસીનું સન્માન કરતા હોય.
અને આના પરથી જ પુસ્તકનો છેલ્લો વિભાગ આવે છે, ડેટા સાયન્ટિસ્ટની ભૂમિકા અને ભવિષ્ય. લેખકોના મતે એક સારો ડેટા સાયન્ટિસ્ટ કેવો હોવો જોઈએ? ખાલી ટેકનિકલ સ્કિલ્સ પૂરતી છે?
જરાય નહીં. ટેકનિકલ અને આંકડાકીય આવડત તો જોઈએ જ, એ તો પાયો છે. પણ સાથે સાથે જે તે ફિલ્ડનું નોલેજ, એટલે કે ડોમેન એક્સપર્ટાઇઝ બહુ જરૂરી છે. પછી જિજ્ઞાસા હોવી જોઈએ અને થોડો સંશયવાદ પણ, એટલે કે પરિણામો પર સવાલ ઉઠાવવાની વૃત્તિ.
અને બીજું કંઈ?
જ્યાં લોકોને સમજાવી શકવું જેથી તેઓ સારા નિર્ણયો લઈ શકે, એ ડેટા સાયન્ટિસ્ટનું મુખ્ય કામ છે.
વાહ, એટલે ડેટા સાયન્ટિસ્ટ તો એક મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ હોવો જોઈએ. થોડો સાયન્ટિસ્ટ, થોડો એન્જિનિયર, થોડો સ્ટેટિસ્ટિશિયન અને થોડો સ્ટોરી ટેલર.
હા, કંઈક એવું જ સમજો. અને ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓટોમેટેડ મશીન લર્નિંગ અને ખાસ કરીને નૈતિકતા અને ગવર્નન્સનું મહત્વ વધતું જ જવાનું છે.
આખી ચર્ચા પરથી મને કેટલીક મુખ્ય થીમ્સ દેખાઈ રહી છે. પહેલી, કે ડેટા સાયન્સ એ ટૂલ્સનો સેટ નથી પણ એક પ્રોસેસ છે, એક પદ્ધતિ છે.
બરાબર. CRISPDM જેવી.
આપણે ત્યાં પણ ગુજરાતમાં કે ભારતમાં કોઈ મોટો પ્રોજેક્ટ હોય, ભલે બિઝનેસનો હોય કે સરકારી, જો આવી પદ્ધતિ અપનાવીએ તો સફળતાની શક્યતા વધી જાય.
બીજું, ટેકનોલોજી પહેલા પ્રશ્ન આવે. સાચો પ્રશ્ન પૂછવો એ પહેલું પગલું છે. ટેકનોલોજી તો ખાલી સાધન છે.
હા.
ત્રીજું, પેલું ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. ડેટાની ક્વોલિટી સૌથી મહત્વની છે, એના પર કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં.
ચોથું, નૈતિકતા. એ કોઈ ઓપ્શનલ વસ્તુ નથી પણ જરૂરી છે. આપણે જે સિસ્ટમ બનાવીએ છીએ એની સમાજ પર અસર પડે છે અને એની જવાબદારી લેવી પડે.
અને પાંચમું, આ બધાની વચ્ચે માણસ છે, માનવ તત્વ. મશીન ગમે તેટલું સ્માર્ટ થાય પણ સંદર્ભ સમજવા, ક્રિટિકલી વિચારવા અને વાતને યોગ્ય રીતે રજૂ કરવા માટે માણસની જરૂર પડશે જ.
પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે ખરેખર યાદ રહી જાય એવા છે.
હા, કેટલાક વિચાર બહુ ધારદાર છે. જેમ કે એક છે, ડેટા સાયન્સનો હેતુ પરફેક્ટ મોડેલ બનાવવાનો નથી પણ ઉપયોગી મોડેલ બનાવવાનો છે.
હા, મતલબ એકેડેમિક પરફેક્શન કરતા રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ સોલ્વ થાય એ વધુ મહત્વનું.
બરાબર. બીજો એક વિચાર જે મને ગમ્યો, દુનિયાનો સૌથી અત્યાધુનિક અલ્ગોરિધમ પણ ખરાબ ડેટાવાળા પ્રોજેક્ટને બચાવી શકતો નથી. ફરી પાછું ડેટાની ગુણવત્તા પર ભાર.
એટલે ડેટા તૈયારીમાં આળસ ના કરાય.
બિલકુલ નહીં. અને નૈતિકતા વિશેનો આ વિચાર જુઓ. અલ્ગોરિધમ એ કોડમાં લખાયેલો એક અભિપ્રાય છે. ડેટા સાયન્ટિસ્ટની નૈતિક ફરજ ભૂતકાળના પૂર્વગ્રહો પર સવાલ ઉઠાવવાની છે, તેને આંધળાપણે ઓટોમેટ કરવાની નથી.
વાહ, આ તો બહુ મોટી જવાબદારીની વાત છે.
અને કમ્યુનિકેશન વિશે પણ એક સરસ વાત છે. ડેટા સાયન્ટિસ્ટ એ છે જે ડેટામાંથી ઇનસાઇટ કાઢી શકે અને તે ઇનસાઇટ બીજા લોકો સુધી એવી રીતે પહોંચાડી શકે કે જેથી તેઓ વધુ સારા નિર્ણયો લઈ શકે.
એટલે ખાલી એનાલિસિસ કરવું પૂરતું નથી, એને સમજાવવું પણ એટલું જ જરૂરી છે.
અને છેલ્લે એક સાવચેતી જે બધાએ યાદ રાખવા જેવી છે. ડેટા સાયન્સમાં સૌથી ખતરનાક વાક્ય છે, સહસંબંધ કારણ સૂચકતા સૂચવે છે.
હા, બે વસ્તુઓ સાથે થાય એનો મતલબ એ નથી કે એકને કારણે બીજી થાય છે.
બરાબર. ઉતાવળમાં ખોટા તારણ પર પહોંચી જવાનું જોખમ રહે છે.
આ બધા સિદ્ધાંતો રોજિંદા જીવનમાં કેવી રીતે કામ લાગે? બિઝનેસમાં જોઈએ તો મેનેજરો પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવા માટે, માર્કેટિંગવાળા ગ્રાહકોને સમજવા માટે.
હા, ફાઇનાન્સવાળા ફ્રોડ શોધવા માટે. ઘણું બધું છે. પેલી નેટફ્લિક્સ આપણને જે ફિલ્મો સજેસ્ટ કરે છે એ પણ આનું જ ઉદાહરણ છે.
અને પર્સનલ લેવલ પર,
વ્યક્તિગત સ્તરે આપણે વધારે જાગૃત ગ્રાહક બની શકીએ. ન્યૂઝમાં આવતા આંકડા હોય કે પછી જાહેરાતોમાં કરાતા દાવા, એનું આપણે જાતે મૂલ્યાંકન કરી શકીએ. સોશિયલ મીડિયા આપણને જે બતાવે છે એ કેવી રીતે નક્કી થાય છે એની પાછળના અલ્ગોરિધમ્સ વિશે વિચારી શકીએ.
અને નાગરિક તરીકે?
નાગરિક તરીકે સરકાર જે ડેટા વાપરે છે, ખાસ કરીને જે નિર્ણયો આપણને અસર કરે છે, એમાં પારદર્શિતા અને ન્યાયીપણાની માંગ કરી શકીએ.
આ પુસ્તક અને આપણી ચર્ચા પરથી મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે ડેટા સાયન્સ ભલે ગમે તેટલું ટેકનિકલ લાગે, પણ એના મૂળમાં તો માનવીય નિર્ણયો અને નૈતિક જવાબદારી જ છે. ટેકનોલોજી તો ખાલી એક સાધન છે.
અને મારા માટે મુખ્ય શીખે છે કે પ્રક્રિયા કેટલી મહત્વની છે. એક પદ્ધતિસરની પ્રોસેસ ફોલો કરવાથી, જેમ કે ક્રિસ્પ ડીએમ, મોટા અને અઘરા લાગતા પ્રોજેક્ટને પણ સફળતાપૂર્વક પાર પાડી શકાય છે. એ સફળતાને નસીબ પર નથી છોડતું, પણ એક માળખું આપે છે.
ટૂંકમાં કહીએ તો આ પુસ્તક આપણને ડેટા સાયન્સને માત્ર ટેકનોલોજી તરીકે નહીં, પણ એક એવી વિચારવાની અને કામ કરવાની રીત તરીકે જોવાનું શીખવે છે, જેમાં તર્ક, ટેકનોલોજી, જે તે વિષયનું જ્ઞાન અને વાતચીત કરવાની કળા, આ બધાનું સંતુલન જરૂરી છે.
અને આ બધાનો અંતિમ હેતુ તો વધુ સારા, વધુ માહિતગાર નિર્ણયો લેવામાં મદદ કરવાનો જ છે. ખરેખર આ પુસ્તક આપણને ડેટાની તાકાત અને એની સાથે આવતી જવાબદારી બંનેની યાદ અપાવે છે.
અને આ વિચાર સાથે જ આપણે આજની વાત અહીં પૂરી કરીએ. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.